તારીખ 7/6/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18
દર્શનના વિષ્ણુનો વિષય નાયક આત્મા આચાર્ય મહારાજ દર્શાવે છે. પોતાના સ્વાનુભવથી વર્તમાન પ્રમત અપ્રમત અવસ્થામાંથી પાર જઈને પોતાનું જે મૂળ સ્વરૂપ છે તેનું અવલંબન લઈને શુદ્ધોપયોગમાં તેને જ્ઞેય બનાવીને, આચરણમાં તેને ધ્યેય બનાવીને, ધ્યાનમાં તેને ધ્યેય બનાવીને કહે છે. નિજ વૈભવથી કહે છે ને, આ પ્રકારે કહે છે. નાયક એવા નામથી એનું પ્રસિદ્ધપણું છે, કારણ કે તે અનેક જ્ઞેયોને જાણે છે. જ્ઞેયાકારે અવસ્થા થતી હોવાથી તેનું નામ નાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ કોઈ જ્ઞેયને જાણવાથી તેની અશુદ્ધિ ઉત્પન્ન થઈ નથી. જ્ઞેય જણાય માટે જ્ઞાનને અશુદ્ધિ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી, એવો સિદ્ધાંત નથી. એટલી સ્પષ્ટતા કરીને એમ કહે છે કે કેમ એમ છે કે આચાર્ય મહારાજ કહે છે કે અમને તો એ કારણ છે કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ અમને જ્ઞાયકપણે જે જણાયો છે તે જ આત્મા અમને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે એમ જણાયો છે. જ્ઞાનની બે અવસ્થા લીધી, જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. સ્વરૂપ પ્રકાશનની અવસ્થા કહો કે જ્ઞાનાકાર અવસ્થા કહો, અને અન્ય જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલાયું હોય ત્યારે તે જ્ઞાનની અવસ્થાને જ્ઞેયાકાર કહો. પણ ત્યારે પણ અમે તો અમારા સ્વરૂપને જ્ઞાયકને જ અવલંબીને અનુભવી રહ્યા છીએ, એના અવલંબનથી જ અમારો અનુભવ વર્તે છે. અમને તો બંને અવસ્થામાં એક જ પ્રકાર વર્તે છે, અમારો અનુભવ બદલાતો નથી. સ્વજ્ઞેયના કાળમાં પણ અને પરજ્ઞેયના કાળમાં પણ અમારો અનુભવ તો બદલાતો નથી એમ કે છે. ટીકામાં જ્ઞાયકત્વ પ્રસિદ્ધ હે દાયનિષ્ઠ દહન સ્વયં શુદ્ધત્વ. નિષ્ઠ એટલે રહેવું, દાયમાં અગ્નિ રહેવા છતાં પણ એને અશુદ્ધિ નથી, એવું અશુદ્ધત્વ ન અશુદ્ધત્વ એ તો ઉપરની વાત છે. એને અશુદ્ધપણું નથી. કેમ અશુદ્ધપણું નથી? કે જેમ અગ્નિને દાયને બાળતા નથી એમ જ્ઞાનને જ્ઞેયને જાણતા અશુદ્ધપણું નથી, એટલું લેવું છે. નિષ્ઠત્વે ન અશુદ્ધત્વ, જ્ઞેયને જાણવા છતાં, આયા જ્ઞેયને જાણવા છતાં પણ એને અશુદ્ધિ નથી, એટલું લેવું છે. અહીંયા નિષ્ઠત્વને એટલે જ્ઞેયની શ્રદ્ધા છે એમ નથી લેવો. શ્રદ્ધાનો વિષય તો પોતાનો શુદ્ધ આત્મા છે, બીજો કોઈ નથી શ્રદ્ધાનો વિષય. નચો અસ્યો જ્ઞેયનિષ્ઠત્વેનો જ્ઞાયકત્વ પ્રસિદ્ધે હે. જ્ઞેયને જાણવાથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, ત્યાં તો એટલું જ લેવું છે. શું નિરાકાર થવાથી એનો અર્થ કર્યો, જ્ઞેયનિષ્ઠત્વનો અર્થ શું કર્યો અહીંયા, નિરાકાર થવાથી એટલું લીધું છે. શું જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, દાયનિષ્ઠ દહનસ્ય એવ અશુદ્ધત્વ ન, પછી ન ત્યાં લેવું, ન અશુદ્ધત્વ યતો હિ, કારણ કે તસ્યામ અવસ્થાયામ એવી અવસ્થામાં પણ જ્ઞાયકત્વે ને યોગનાત જે જ્ઞાયકપણે જણાય છે તે જ સ સ્વરૂપ પ્રકાશન દશાયામ, તે સ્વરૂપ પ્રકાશનની દશામાં પણ જ્ઞાયક એવ જ્ઞાયક જ જણાય છે. જ્ઞેયને જાણવાના કાળમાં પણ જ્ઞાયકપણે જણાય છે અને સ્વરૂપ પ્રકાશન એટલે સ્વરૂપને જાણવાના કાળમાં પણ જ્ઞાયકપણે જણાય છે. એ વાત મિથ્યાત્વ અવસ્થામાં સમજવી થોડી અઘરી લાગે. આચાર્ય મહારાજ તો પોતાના અનુભવથી કહે છે કે અમને તો નિરાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય છે અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં અમને તો જ્ઞાયક જ જણાય છે. જણાનાર પણ જ્ઞાયક છે, જાણનાર પણ જ્ઞાયક છે. દીવો દીવાને પણ પ્રકાશે છે અને ઘટપટાદીને પણ પ્રકાશે છે. એ રીતે હવે તને એ વાત સમજવા માટે એ દ્રષ્ટિકોણથી તારે પરિણામો જોશે. એ વાત સમજવા માટે, અમે કહેલી વાત સમજવા માટે આ પરિણામને પરિણમીને સમજવું પડશે. એમને એમ તો કંઈ સમજાય એવું નથી, નહીંતર તો એમ કહે છે કે નહીં, અમે તો જ્ઞેયને જાણીએ ત્યારે અમને રાગદ્વેષ થાય છે, અન્ય જ્ઞેયને જાણતા અમને તો રાગદ્વેષ થાય છે. આચાર્ય મહારાજ કહે છે કે નહીં, અન્ય જ્ઞેયને જાણતા પણ જ્ઞાયક જ જણાય છે, સ્વરૂપ પ્રકાશનમાં પણ જ્ઞાયક જ જણાય છે. એમાં તો આમ છે, એટલે તું તારા પરિણમનમાં ફેરફાર કર, જરા તારા પરિણમનમાં ફેરફાર કર. જણાય છે એટલે અહીંયા અનુભવાય છે, કેમ કે આત્મજ્ઞાનનો વિષય છે ને, એટલે આત્માને જાણવું એટલે અનુભવ, અનુભવીને જાણવું. અનુભવ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે અહીંયા, માત્ર વિચાર જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી, અનુભવ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. તો અનુભવ તો બીજાનો થઈ શકે નહીં, જ્ઞેયનો અનુભવ તો થઈ શકે નહીં. જ્ઞેય જણાય તો પણ જ્ઞેયનો અનુભવ તો થઈ શકે નહીં. જ્ઞેય જણાવવા કાળે પણ જ્ઞાયકનો જ અનુભવ થાય અને સ્વરૂપના અનુભવ કાળે પણ જ્ઞાયકનો જ અનુભવ થાય, બંને કાળે જ્ઞાયકનો જ અનુભવ થાય છે. મોક્ષ માર્ગમાં ધર્માત્માની સાધના ક્યારેય તૂટતી નથી, તૂટે છે. જ્યારે શુદ્ધ ઉપયોગમાં ન હોય, ધર્માત્મા શુદ્ધ ઉપયોગમાં તો ક્ષણવર્તી આવે છે, અને શુદ્ધ ઉપયોગમાં ન હોય ત્યારે અશુદ્ધ ઉપયોગમાં હોય, તો અશુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે એની સાધના તૂટી જાય, એની સાધના તૂટે? જો સાધના તૂટી જાય તો એ વખતે ધર્માત્મા નથી રહેતા પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અધર્માત્મા થઈ જાય છે, પણ એવું બનતો નથી. પણ એ અનુભવરૂપ છે, અનુભવ અને જાણવું સાથે છે, એમાં પર પ્રકાશનમાં માત્ર જાણવું છે, પરનો અનુભવ નથી. એક પર્યાયમાં આમ ફેર છે, પરનું જાણવું થાય, પરને અનુભવી શકાય નહીં. સ્વનું જાણવું પણ થાય અને અનુભવવું પણ થાય, બંને થાય છે. અને એક પર્યાયમાં આ પ્રકારે પરિણામ ચાલે છે એમ કે છે. ઉપયોગ ગમે ત્યાં હોય, લક્ષ્ય ક્યાં છે આના ઉપર પરિણામનું મૂલ્યાંકન છે. ઉપયોગ ગમે ત્યાં હોય પણ લક્ષ્ય ક્યાં છે, જેમ કે આયા શાસ્ત્રમાં વાંચવામાં ઉપયોગ ગણો છે. લક્ષ્ય દુકાને હોય તો, ઘરે હોય તો, બીજે હોય તો એ શાસ્ત્રમાં ઉપયોગ ગયો, એનું મૂલ્ય શું? કેમ કે લક્ષ્ય બીજે છે. એમ ઉપયોગ જ્ઞાનીનો પૂર્વ કર્મના ઉદયમાં છે, એનું લક્ષ્ય ક્યાં છે? લક્ષ્ય આત્માનું. જ્યારે ઉપયોગ ઉદયના કાર્યોમાં છે ત્યારે પણ લક્ષ્ય તો આત્માનો છે. એનું મૂલ્ય કઈ રીતે કરશો? લક્ષ્ય અનુસાર કરશો કે ઉપયોગ અનુસાર કરશો? લક્ષ્ય અનુસાર જ થાય. એ રીતે પરિણામને લક્ષ્યથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. લક્ષ્ય ક્યાં છે પછી એ પરિણામ બરાબર સમજાય, નહીતર એ પરિણામને ન્યાય ન થાય પણ અન્યાય થાય. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ નાયક જ છે, દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી. લોજિક આપે છે કે જણાનાર પણ આત્મા છે, જાણનાર પણ આત્મા છે, દીવાના દૃષ્ટાંતે એ જ્ઞાયક જ છે, માટે પોતે જાણ, પોતે જાણનારો માટે પોતે કરતા, પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. આમ ખરેખર શુદ્ધાત્મા છે એ તંકુત્કીર્ણ છે, ઉલ્લંઘન ન કરી શકાય એવું એનું સ્વરૂપ છે. ભલે જે મિથ્યાત્વ અવસ્થામાં એનું ઉલ્લંઘન કરી જાય છે તો પણ વસ્તુ ખરેખર તંકુત્કીર્ણ છે એ મટતી નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. એકાંશમાં તો એનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે, અન્ય કાંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું. અન્ય પદાર્થ જણાયો ત્યારે જ્ઞાયક પણ મટી ગયું, જ્ઞાયકના સ્વરૂપનો નાશ થયો, આત્માનું જે જ્ઞાયક સ્વરૂપ છે એનો અભાવ થયો, કે એ તો થઈ શકે એવો નથી. એમ તર્ક કરે છે, કરી શકે છે કે આપ ભલે કહો કે જ્ઞાયક જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક જ છે, પણ અમને તો કાંઈ જણાતો નથી, અમને તો જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞેય જ જણાય છે, અમને કઈ જ્ઞાયક જણાતો નથી. ત્યારે કોઈ એમ કહે કે ભાઈ મારામાં, હું તમને કહું છું ને કે મારે જીભ નથી ને હું બોલી શકતો નથી, એના જેવી વાત છે. વધતો વ્યાઘાત, એને સંસ્કૃતમાં શું કહે છે? વધતો વ્યાઘાત. કહેતો જાય છે કે હું નથી બોલી શકતો, બોલતો જાય છે ને હું, એમ જાણતો જાય છે હું જ્ઞેયને જાણું છું, એમ કોણ કહે છે? જ્ઞેયને જાણું છું એમ કોણ કહે છે? જાણનાર કહે છે, અને જો જાણનાર કહે છે તો જાણનાર નથી જણાતો એમ કેવી રીતે કહી શકાય? હું આને જાણું છું એમ પણ પોતાને જાણ્યા વગર કેવી રીતે કહી શકશે? જાણનાર તો પોતે કે નહીં? જ્યારે એ અન્ય પદાર્થને કર્મ તરીકે ગણે છે કે મારો ઓબ્જેક્ટ અત્યારે આ જ્ઞેય છે, જાણનાર સબ્જેક્ટ હું, પણ મારું જણાનાર તત્વ તો આ, એમ કે એમ જ્યારે કે ત્યારે પણ શું જાણનાર તરીકે તો પોતે રહ્યો કે ન રહ્યો, કે પોતે જણાનાર થઈ ગયો એ વખતે? નિયાકાર નિયાકારમાં જ્ઞેય રૂપે તો નથી થયો, નિયાકાર પણ પોતે જ થયો છે અને જ્ઞાનાકાર પણ પોતે થયો છે. બે રૂપે થવાનો એનામાં ધર્મ છે, નિયાકાર અને જ્ઞાનાકાર બંને રૂપે પરિણમવાનો એનામાં ધર્મ છે, અને એ બંને પણ પરિણમન એનું જ્ઞાયકપણું જ પ્રસિદ્ધ કરે છે. દીવામાં બીજા પદાર્થો ઘટપટાદી જણાય ત્યારે પણ દીવાના પ્રકાશની પ્રસિદ્ધિ છે, અને દીવાની જ્યોત જણાય ત્યારે પણ દીવાની જ પ્રસિદ્ધિ છે. એક ડાયરેક્ટ છે અને એક ઇનડાયરેક્ટ છે, બસ આટલો જ ફેર છે. એટલે દ્રષ્ટિકોણ બદલાય ત્યારે એ જણાય છે. પોતાનો દ્રષ્ટિકોણ ઉલટો હોય છે, માત્ર જ્ઞેયને હું જાણું છું એવો દ્રષ્ટિકોણ હોય છે, એટલે માત્ર જ્ઞેયને જાણવાના ઉદ્દેશથી પરિણમે છે જ્ઞાન, ત્યારે એને એમ લાગે છે કે જ્ઞાયક જેવી કોઈ વસ્તુ નથી, હું તો એનાથી અજાણ્યો છું કે આત્મા જ્ઞાયક છે એ બાબતમાં હું તો અજાણ્યો છું. હવે દ્રષ્ટિકોણ બદલે છે, ઉદ્દેશ બદલે છે કે આમાં જાણનાર જો આત્મા છે તો એ ન જણાય અને એ જાણે એ કેવી રીતે બને? પોતે પોતાને પોતે પોતાને ન જણાય અને બીજાને જાણે એ બને કેવી રીતે? દીવો પોતાને પ્રકાશા વગર બીજાને પ્રકાશે એના જેવી વાત થઈ. કેવી વાત થઈ આ? કે દીવો પોતે પ્રકાશા વિના બીજાને પ્રકાશે છે, કેવી રીતે બને? એ કોઈ રીતે બની શકે એવું નથી. એ બસ જે જ્ઞાયકપણે પોતે જાણ્યો, પોતાને જણાયો, તે સ્વધર્મ છે. એ જ સ્વધર્મ છે, એ સમ્યક શ્રદ્ધાનો વિષય, તે સમ્યક દર્શન ધર્મ છે. એવું સ્વાભિમુખ જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન, તે જ્ઞાન તે ધર્મ છે. એમ દર્શન જ્ઞાન રૂપી ધર્મ ત્યાં ઉત્પન્ન થાય, ત્યાં આંશિક આચરણ સુખ આનંદ વગેરે અનંત ગુણોની ઉત્પત્તિ થાય છે, એને સ્વધર્મ કહેવામાં આવે છે. એનો ભાવાર્થ કે શુદ્ધ અશુદ્ધપણો પરદ્રવ્યના સંયોગથી આવે છે. પરદ્રવ્યના સંયોગથી એટલે શું? કે પરદ્રવ્ય રૂપ સંયોગની આ જીવ ઉપાધિ ધારણ કરે ત્યારે એની અવસ્થામાં અશુદ્ધપણો ઉત્પન્ન થાય છે. આમ એનો અર્થ છે. કેમ? કે ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી, દ્રવ્યમાં દ્રવ્યની ભેળસેળ થતી નથી. જીવ દ્રવ્યમાં કોઈ અજીવ દ્રવ્ય ભળી જાય છે અને ભેળસેળ થઈને અશુદ્ધિ થાય છે, એમ તો બનતું નથી. પણ અન્ય દ્રવ્યના સંયોગની ઉપાધિ આ જીવ ધારણ કરે છે ત્યારે એ ઉપાધિ ભાવ મલિન હોવાથી એને અશુદ્ધિ થઈ, અશુદ્ધિ આવી એમ કહેવામાં આવે છે. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, એટલે નિમિત્તના અવલંબનથી, નિમિત્તનાની ઉપાધિ ગ્રહણ કરવાથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય મલિન થતું નથી, પણ અવસ્થા એક અવસ્થા અંશમાં મલિનતા ઉત્પન્ન થાય છે. અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે એ કેટલા ભાગમાં આવે છે? પર્યાય જેટલા ભાગમાં આવે છે, એથી આગળ નહીં. પર્યાયથી આગળ અશુદ્ધિ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ જે છે તે જ છે, જીવ દ્રવ તો જીવ દ્રવ છે, મૂળ દ્રવ તો મૂળ દ્રવ છે, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે, કેમ કે એને પરદ્રવ્યની ઉપાધિ ધારણ કરી છે. માટે એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, એ રીતે જોતા આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે. હા, એનો સ્વભાવ જો જોવામાં આવે તો એ જાણવા સિવાય શું કરે છે? જાણવું 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 એ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જોઈએ તો માત્ર જાણવું એટલો જ છે. નાયકપણું ને માત્ર લીધું એટલે રાગદી કરવો તેની, અને તેની અવસ્થા પૂગળ કર્મના નિમિત્તથી એટલે કર્મના ઉપાયની ઉપાધિ ધારણ કરવાથી રાગાદી રૂપ મલિન છે. પણ એ મલિન છે તે પર્યાય છે, પર્યાય અંશમાં મલિનતા છે, દ્રવ્ય અંશમાં મલિનતા નથી એમ લેવું, કેમ કે ત્યાં થઈ શકે એવું પણ નથી. દ્રવ્ય અંશમાં મલિનતા થઈ શકે એવું પણ નથી. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે. હવે જેમ પર્યાયથી આખા દ્રવ્યને આરોપિત કરવામાં આવે, પર્યાયના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે. પર્યાયમાં એકાકારથી જોવામાં આવે તો મલિન દેખાય છે. જેમ ચોરી કરવાનો ભાવ એક અંશમાં છે તો પણ એને આખો ચોર ગણવામાં આવે છે, ભાઈ આ માણસ ચોર છે, ખરેખર તો એની અવસ્થામાં ભાવ છે, એટલો આખું દ્રવ્ય એવું થઈ ગયું નથી. પણ પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો આખો એમ કહેવામાં આવે છે કે જોવામાં આવે છે. અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે, કઈ જડપણું થયું હજુ દ્રષ્ટિ લીધી. કઈ દ્રષ્ટિથી તમે પદાર્થને જોવો છો એના ઉપર તમે પદાર્થને આખો એવો જોઈ લ્યો છો એમ કે. જો પર્યાય દ્રષ્ટિથી જુઓ છો તો તમે આખા પદાર્થને મલિન જુઓ છો, જો દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ છો તો આખો પદાર્થ તમને જ્ઞાયક જોવામાં આવે છે. દ્રષ્ટિ બદલો એમ કે છે, અનાદિની જે પર્યાય દ્રષ્ટિ છે એ બદલીને દ્રવ્ય દ્રષ્ટિથી પદાર્થને જુઓ તમે. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ઘણો લીધો છે, ગ્રંથનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશાય છે, એટલા માટે એટલો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય પ્રધાનપણે એમણે દર્શાવ્યો છે. એ મૂળ વાત છે, જૈન દર્શનની મૂળ વાત આ છે. દંશન મૂળો ધમ્મો, જે ધર્મ છે એનું મૂળ શું છે? સમ્યક દર્શન તે ધર્મનું બહુ ગંભીર વચન છે. ભગવાન કુંદકુંદાચાર્ય અષ્ટપાવરમાં આ સૂત્ર આપ્યું છે, દંશન બોલો ધમ્મો એ અષ્ટપાવરમાં આપ્યું છે. બહુ ગંભીર વાત કરે છે. શ્રદ્ધા એ આત્મશ્રદ્ધા ને એ ધર્મનું મૂળ છે. ધર્મ તો સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિર્દોષ પરમાનંદ એ વગેરે પરિણામ ધર્મમાં છે, પણ આ શ્રદ્ધા છે તે બધાનું મૂળિયું છે. ધર્મરૂપી મહાન વૃક્ષ છે, કેવળ જ્ઞાન એનું ફળ છે. શું? કેવળ જ્ઞાન એનું ફળ છે, પણ એનું મૂળ તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગેરે ફળ આવે એવું નથી, મૂળ વગેરે ફળ આવે એવું નથી. મૂળ વગર ઝાડ ઊભું ન રહી શકે, થડથી ઊભું ન રહીએ, મૂળિયાથી ટકે. જેના મૂળિયા મજબૂત એનું ટકાવપણું વિશેષ એમ છે. નથી કહેતા ભાઈ આ બહુ ઊંડા મૂળ નાખ્યા છે, હવે એ કઈ પડે એવું. એમાં સમ્યક દર્શન આત્માનો શ્રદ્ધા નામનો ગુણ ધર્મને પ્રારંભિક અવસ્થામાં, પહેલી અવસ્થામાં પોતાની અનંત શક્તિથી મજબૂત મૂળ રાખીને પરિણામ ચાલુ કરે છે. એવી એક ગુણની શક્તિ કેટલી છે? એક ગુણમાં અનંત શક્તિ છે. અને શ્રદ્ધા ગુણ પૂરી શક્તિથી ચોથા ગુણ સ્થાને પણ પૂરી શક્તિથી પરિણમે છે. એનું માપ કાપ બતાવવું હોય તો બતાવી શકાય એવું છે કે જબરજસ્ત કેટલી શક્તિ છે. કે સાતમી નારકીની રૌરવ નરકની, ત્યાં રૌરવ નરકનું નામ રૌરવ છે, પૃથ્વીનું નામ તમતમ પ્રભા છે, એવી અનંતી વેદના છે. એ વેદનાનો એને છોડીને ગૌણ કરીને શુદ્ધોપયોગમાં આત્માના આનંદમાં એ શ્રદ્ધા પરિણામ આવે છે. ત્યાં નવું સમ્યક દર્શન ઉત્પન્ન કરે છે. કોઈ જીવ સમ્યક દર્શન લઈને સાતમી નારકીએ જાય નહીં એવો બંધ એને પહેલા નારકીનો પીડ્યો હોય તો પણ એ ઉદય આવે ગતિનો અને આયુષ્કર્મનો એ પહેલા સંક્ષેપ થઈને ત્રીજી નારકીમાં આવી જાય. ત્રીજી નારકીથી આગળ એનો કોઈ જન્મ હોઈ શકે નહીં સમ્યક દ્રષ્ટિનો. સાતમી નારકીમાં નવું સમ્યક દર્શન વેદનાના વેદતા વખતે ઉત્પન્ન કરે ત્યારે વેદનાનો અનુભવ બંધ થઈ જાય ઉપયોગને, અને એ શુદ્ધ ઉપયોગમાં આનંદનો અનુભવ આવે. કેવા આનંદનો? સિદ્ધ પદના પરમાનંદનો આનંદ એને આવે. એ શ્રદ્ધા ગુણનું કાર્ય છે. કેમ કામ કરે છે શ્રદ્ધા ગુણ? કે એ નિવેદના એને ડગાવી શકતી નથી, શુદ્ધ ઉપયોગને વિચલિત ન કરી શકે. એ વખતે વેદના બંધ નથી પડી ગઈ, કાંઈ નરક નરક તેના સ્થાનમાં જ અનુભવ થાય છે. સંયોગ નરક ના એમને એમ રહે છે પૂર્વ કર્મ અનુસાર, છતાં એ વેદનાને ઓળંગી જઈને ઉલ્લંઘન કરી જઈને આનંદના અનુભવમાં આવી શકે છે. એટલું શ્રદ્ધાનું બળવાન પણ છે. એક દ્રષ્ટાંત એ છે. બીજો દ્રષ્ટાંત છે સિદ્ધાલયનો. તોડરમલજી લખે છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ પોતાના સિદ્ધ સ્વભાવ સિદ્ધાલયમાં પોતાના સ્વરૂપમાં ડૂબેલા રહીએ છે. એનું કારણ એમનો ઉપયોગ એક અંશે પણ ચલિત થઈને બહાર નથી આવતો, એનું કારણ શું? સાદી અનંતકાળ આ પ્રમાણે સિદ્ધ દશામાં ટકવાનું કારણ શું? એ ટકવાનું કારણ સમ્યક દર્શન છે. શું છે એ ટકવાનું કારણ? સમ્યક દર્શન છે. સમ્યક દર્શન ને લઈને સિદ્ધ ભગવાન સાદી અનંત સિદ્ધાલયમાં ટકી રહ્યા છે. આમ લીધું કે બીજા ગુણ નિત્ર બધા શુદ્ધ પૂરા પૂરા પરણમી ગયા છે, તો બીજા ગુણ ન લીધા. સિદ્ધ થયા પહેલા ટોડરમલજીને અહીંયા ખબર પડી ગઈ સિદ્ધ ભગવાનને પોતે સિદ્ધ થયા છે. હજી પોતે સિદ્ધ થયા નથી, અત્યારે તો હજી સ્વર્ગમાં બિરાજે છે. 200 વર્ષ પહેલા 150-200 વર્ષ થયા. તો એમને સિદ્ધ ભગવાન કેવી રીતે ટકી ગયા છે અહીંયા કેમ ખબર પડી? હે, કેવી રીતે ખબર પડી છે? કયો દી સમ્યક દર્શન થયું એટલે ખબર પડી. સમ્યક દર્શનનું પરિણમન થયું એ પોતાના પરિણમનથી એમણે કીધું. શાનાથી કીધું? એ પોતાના પરિણમનથી સિદ્ધ ભગવાનનું માપ કાઢ્યું. પોતાના પરિણમનથી નારકીની વાત કરી, કોઈ પણ વાત કરી શકે છે, ત્રણ કાળ ત્રણ લોકની વાત કરી શકે છે, એવું એ પરિણમન છે. અહીં એટલે આ ગાથામાં પણ દ્રવ દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે. આયા જે નાયકની વાત કરી છે એ દ્રષ્ટિ પ્રધાનતાથી કરી છે, પર્યાય પ્રધાનતાથી કરી નથી. દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી કરી છે. પર્યાય દ્રષ્ટિની પ્રધાનતાથી નથી કરતી. કેમ કે પોતાને પ્રમત અપ્રમત અવસ્થા વર્તે છે, તો ઘણી નવી હોદી પમતો ન અપમતો, પ્રમત પણ નહીં અપ્રમત પણ નહીં, પણ આપણી તો અવસ્થા છે, ના કેમ પાડો છો? ભાઈ હું પણ દ્રવ દ્રષ્ટિથી વાત કરું છું, હું ક્યાં પર્યાય દ્રષ્ટિથી વાત કરું છું? બરાબર. ને દ્રવ દ્રષ્ટિથી જે મારું સ્વરૂપ છે એ જ મારે આ શાસ્ત્રમાં દર્શાવવું છે. મારે મારી અવસ્થા નથી દર્શાવી. જુઓ, હું મુનિ છું ને છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જુલું છું એવી વાત ક્યાંય આગળ કરી નથી. પ્રતિજ્ઞા પણ એ કરી છે કે હું શુદ્ધાત્માને દર્શાવીશ. સમ્યક દર્શનનો વિષય બુદ્ધિ આત્મા છે, એનું તમને અહીંયા વાત કરવા માંગુ છું. મારો ઈરાદો, મારો આશય, મારું અભિધેય કહેવા ધારેલું જે કાંઈ તત્વ છે આ છે એમ કહેવું છે. બરોબર. અહીં દ્રવ દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. પ્રમત તો ઉદયને ઉદય બાજુ ખેંચાઈને થયેલો પર્યાય છે, પણ અપ્રમત કર્મના જેલમાં ગયો એ પણ એને લાંછન છે, જેલમાંથી છૂટ્યો એ પણ એનો લાંછન છે. બે માંથી એક સ્થાનમાં એવું નિષ્કલંક દ્રવ છે. અવસ્થા કલંકિત છે પણ દ્રવ તો નિષ્કલંક છે. નાયક ભાવ તો નિષ્કલંક છે. પ્રમત અપ્રમત ના ભેદ છે તે તો પર દ્રવ્ય ના સંયોગ જનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ દ્રષ્ટિમાં ગૌણ છે, દ્રવ દ્રષ્ટિ એને જોતી નથી. ગૌણ છે તો જ્ઞાનની અપેક્ષા પ્રધાનતાથી કહેવાય છે, પણ દ્રષ્ટિ તો એને વિષય જ કરતી નથી. પણ સમજાવવા માટે એમ કહેવું પડે કે ગૌણ છે, કેમ કે નહીતર અભાવ કોઈ સમજી એ તો વેદાંતનું દ્રવ થઈ જાય. અભાવ સમજે તો વેદાંતનું દ્રવ થઈ જાય, તો એ આગળ ખુલાસો કરશે. એટલે ગૌણ નાખ્યું કે એ દ્રવ દ્રષ્ટિમાં ગૌણ છે, તે વ્યવહાર છે એટલે વ્યવહાર નયનો વિષય છે. મૂળ સ્વરૂપમાં તે અભૂતાર્થ છે એટલે એની હયાતી જ નથી. અવસ્થાની ત્રિકાળીમાં હયાતી નથી, ત્રિકાળી અવસ્થામાં આવતો નથી. આ ગાથાનું પ્રવચન કરતા ગુરુદેવ આ વાત મુખ્યપણે કરતા કે એક સમયની પર્યાયમાં ત્રિકાળી આવતો નથી, એક સમયની ઉત્પાદ વ્યય વાળી અવસ્થામાં ત્રિકાળી આવતો, કેમ કે એ ત્રિકાળી રહેતો નથી. તો પછી કેમ કે અવસ્થા અનિત્ય ને ક્ષણિક છે, સ્વભાવને ક્ષણિક પણ નથી, સ્વભાવને નિત્ય ઉદ્યોત રૂપ છે. એ તો પહેલા કહ્યું એટલે તે અભૂતાર્થ છે. એ બહુ વજનદાર શબ્દ મિત્રો છે. અભૂતાર્થ છે એ બહુ વજનદાર. અસત્યાર્થ છે સત નામ હોવું, સત્તામાં હોવું, સત્તામાં નહીં હોવું તે અસત્યાર્થ છે. તે અસત્યાર્થ છે. અને ઉપચાર છે એને દ્રવ કહેવું, તે એને એવો પર્યાય વાળો આત્મા કહેવો તે ઉપચાર છે. એને ભેદોપચાર કહે છે શાસ્ત્ર ભાષામાં. એને એક પર્યાયના ભેદ વાળો આખું દ્રવ કહેવું તેને ભેદોપચાર દ્રવ્યને કહ્યું એમ કહેવામાં આવે છે. એ ઉપચાર છે. જ્યારે દ્રવ દ્રષ્ટિ છે તે શુદ્ધ છે. દ્રવ દ્રષ્ટિનો વિષય લેવો અહીંયા. દ્રવ દ્રષ્ટિ તો એક પર્યાય છે, પણ દ્રવ દ્રષ્ટિનો જે વિષય છે તે શુદ્ધ છે. ખુલામાં ગૌણ કરીને વ્યવહાર લીધો છે, આયા એને પહેલું જ વાત લીધી છે કે એ શુદ્ધ છે. શુદ્ધ છે એટલે જેવું છે તેવું અનાદિ અનંત છે, એમાં દ્રવ્ય ભાવ્ય કોઈ મિશ્રણ થયું નથી. દ્રવ્ય તો ન થાય પણ ભાવે પણ થયું નથી. પ્રયોજનભૂત વિષય લેવો હોય તો એમ લઈ શકાય કે જીવને દુઃખ જોતું નથી. જ્યારે જ્યારે જીવને દુઃખ થાય છે ત્યારે એને દુઃખ જોતું નથી ને, કે જોઈ છે એને કોઈ કોઈ જીવને દુઃખ જોઈતું નથી. જો ભાઈ આ દુઃખ ક્યાં સુધી છે તારી અવસ્થામાં, આ દુઃખ ક્યાં સુધી છે કે એ તારા મૂળ દ્રવ્ય સુધી પહોંચ્યું જ નથી, એની પહોંચ નથી ત્યાં સુધી. જેમ અવસ્થામાં ત્રિકાળી નથી એમ ત્રિકાળીમાં અવસ્થા નથી. દુઃખ તો અશુદ્ધિને લઈને છે, મલિનતાને લઈને છે, અવગુણને લઈને છે, દોષને લઈને છે, બરાબર છે? તો કે એ શુદ્ધ દ્રવ્યમાં એ દોષ નથી, મલિનતા નથી, અશુદ્ધિ નથી. જો દ્રવ્ય દ્રષ્ટિથી તું તારા નિર્દોષ સ્વરૂપનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર તો તને અવસ્થાનું દુઃખ ચાલ્યું જાય, અવસ્થામાં પણ રહે નહીં. દ્રવ્યમાં તો નથી પણ અવસ્થામાં પણ રહે નહીં. આ દુઃખ મટાડવાનો વૈજ્ઞાનિક ઈલાજ છે, સાયન્ટિફિક વાત છે કે દુઃખ તો અવસ્થામાં છે. અવસ્થાનું દુઃખ કેવી રીતે ટાળવું? કે મારું જે મૂળ સ્વરૂપ છે ત્યાં તો અવસ્થાની પહોંચ નથી, પણ મારા પણ મેં સ્થાપ્યું નથી અને દુઃખમાં એકાકાર ભાવે મારા પણ સ્થાપ્યું છે, તેથી હું આખો દુઃખી 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 થઈને મને અનુભવ કરું છું. એ પર્યાય દ્રષ્ટિનો દોષ છે. પર્યાય દૃષ્ટિથી ગુણાટ મારીને એમ કે છે કે આવો આ બાજુ આવો, દ્રવ્ય દ્રષ્ટિથી તું જો એની પહોંચ નથી પર્યાયની. હું પર્યાયની પહોંચ નથી એમ જોઈશ ત્યાં જે પર્યાય દ્રષ્ટિનું દુઃખ છે ચાલ્યું જશે. એ દુઃખને છોડવા માટે, અભાવ કરવા માટે તારે કાંઈ બીજું કરવું પડશે. એટલે એમ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ છે, અભેદ છે. અભેદ છે એટલે પર્યાય સહિત અભેદ છે એમ નહીં, પર્યાય વગરનું, જેમાં અનંત ગુણોના ભેદો ગર્ભિત છે એને અહીંયા અભેદ કહેવામાં આવ્યું છે. પણ અનંત ગુણોના ભેદો ગર્ભિત છે એ ભેદ વિવિક્ષાથી વાત થઈ. અહીંયા તો અભેદના અનુભવમાં ભેદ દેખાતા જ નથી એવો અભેદ છે. ભેદ હોવા છતાં માલુમ પડતા નથી, અનુભવાતા નથી, એટલે એને એ ભેદને પણ અભૂતાર્થ કહેવામાં આવે છે. ઓકે, પણ છે ને અનુભવ કેમ ન થયો? તર્ક કરીએ આપણે કે જો એમાં અંતર્ગર્ભિતપણે ભેદો હોવા છતાં તે ભેદોનો કેમ અનુભવ ન થયો? ભેદપણું પણ છે ત્યાં અને અભેદપણું છે. અભેદનો અનુભવ થયો માટે ભેદનો અનુભવ ન થયો. ભેદો જણાયા નથી એમ નથી. ખરેખર ભેદનું જ્ઞાન પણ ત્યારે જ થયું છે. સાચું ભેદનું જ્ઞાન ક્યારે થાય? અભેદ અનુભવમાં થાય. હો, અરે પર્યાયનું પણ સાચું જ્ઞાન અભેદ અનુભવમાં થાય. કયા ભેદમાં? પર્યાય રહીત છું એવા અભેદ અનુભવમાં પર્યાયનું સાચું જ્ઞાન થાય. ત્યાં સુધી પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. જરા રમત અટપટી લાગે એવું છે, પણ વસ્તુ આમ જ છે, બીજી રીતે નથી. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે. દોય વસ્તુનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. જ્યાં અનંત ગુણોના અનંત ભેદ છે ત્યાં એકે ગુણોનો ભેદ ન હોય એવું અભેદ ગુણો પણ છે. એક દ્રવ્યમાં પર્યાયની વાત ચાલી ગઈ. ત્રિકાળી દ્રવ્યમાં ભેદ વિવિક્ષાથી જોઈએ તો તે ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણોથી સમૃદ્ધ એવો, અનંત ગુણની સંપત્તિ વાળો, અનંત ગુણનું ગોદામ ગુણદેવ કહેતા હતા, એ અનંત ગુણનું નિધાન છે. ભેદ વિવિક્ષાથી એમ જોવાય છે. એ જગ્યાએ એક પણ ભેદ અનુભવ ગોચર ન થાય એવું બેહદ અભેદપણું છે. ભેદ પણ બેહદ અને અભેદપણું પણ બેહદ. એક જ પદાર્થમાં, હા એક જ પદાર્થ કેવી રીતે આ પદાર્થ કેવો, આમ કેવો, કેવી રીતે આ પદાર્થ હોય શકે? આમ બુદ્ધિથી વિચારવા જાય તો ભલ ભલા બુદ્ધિ વાળાને સમાધાન થતું નથી. અન્ય મતમાં, વેદાંતમાં જે આદ્ય શંકરાચાર્ય થયા, બહુ સૂક્ષ્મ વાળા છે, એનો પુરાવો એ છે કે એમણે જે ગ્રંથો લખ્યા છે સંસ્કૃતમાં, આત્મા ઉપર ગ્રંથો લખ્યા છે, ગ્રંથો એની ટીકા કરે છે. મૂળ તો એમને ઉપનિષદ ઉપરની ટીકા છે. એમના નામથી એ ટીકાનું નામ શાંકર ભાષ્ય કહેવાય છે. આજે શંકરાચાર્ય કરેલી હોવાથી શાંકર ભાષ્ય કહે છે. આપણે ટીકા કહીએ છીએ, એ લોકો ભાષ્ય કહે છે. એ તો પારિભાષિક શબ્દ છે સંપ્રદાયનો, દરેકનો. જૈન પરિભાષામાં આપણે ટીકા કહીએ છીએ, વેદાંતની પરિભાષામાં એને જ ભાષ્ય કહેવાય છે. અને વેદાંતની અંદર જે આત્મા, જે બ્રહ્મ, પરમ બ્રહ્મ છે, એના ઉપરની ટીકા હોવાથી એને બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય કહેવાય છે. બહુ મોટા મોટા વોલ્યુમ છે સંસ્કૃતની અંદર, મોટા દળદાર વોલ્યુમ થયા છે એના. એટલી બધી જબરદસ્ત ટીકા લખી છે. એ આ ભેદભેદના વિષયમાં હું જાણા છું. કે નહીં, પદાર્થ ભેદ જ છે, ભેદ ભેદ કઈ છે નહીં, શૂન્ય છે અંદરમાં, ભેદ શૂન્ય છે, કઈ છે નહીં એની અંદરમાં. અભેદ ઉપર ઘણું વજન છે. અભેદ ઉપર એટલું બધું વજન છે કે જેટલું અધ્યાત્મમાં જૈન દર્શને વજન આપ્યું છે એટલું વજન છે એનું. સમયસારમાં જેટલું અભેદ ઉપર વજન આવે એવું વજન વેદાંતની અંદર. વેદાંત વાળા સમયસર વાંચે ત્યારે એમ કે જુઓ, અમે કહી છીએ તમારા આચાર્ય કહે છે, એમ કે અમે તો ભેદ પણ કહી છીએ, પણ ભેદ છોડીને તમારે આવવું તો પડ્યું ને, અમે કહી છીએ ત્યાં જ આવો છો ને સરવાળે, તો એમ કે પાછા ભાઈ બોલું ગ્રહિત નિત્યાર થઈ જાય. જો ભેદ વિવેક સાથે એ જ દ્રવ્યને સમજવામાં ન આવે તો અભેદ પણ સાચું સમજાતું નથી. અભેદમાં જ ભેદનું સાચું જ્ઞાન છે. આત્માને તો જ્ઞાન છે ને, ભાષા તો કુદગળ માં જાય છે, એમના જ્ઞાન નું શું? આ સવાલ છે. જે જ્ઞાન, અનેકાંતિક જ્ઞાન જે હોવું જોઈએ. આમ નથી સમજાય એવું નથી, સમજાય એવું છે. વિજ્ઞાન સમજતા હોય ને સમજાય એવું છે કે એક જ પદાર્થને એક સરખી કેમિકલ પ્રોપર્ટી હોય અને ફિઝિકલ પ્રોપર્ટી બીજી જાતની હોય, હોય કે ન હોય? આ બેઠા જુઓ, સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હશે. અમારે તો પ્રાઇમા ફેસી સાયન્સમાં આવતું હતું, હજી તો મેટ્રિકમાં કેમિસ્ટ્રી શરૂ થઈ ગઈ. સિક્સ સુધી કેમિસ્ટ્રી નહોતી ચાલતી અમારા જમાનામાં. પહેલું વર્ષ કેમેસ્ટ્રીનું ભણ્યા છે મેટ્રિક. એટલે બધા ફંડામેન્ટલ પ્રિન્સિપલ આવે તો કે ભાઈ, દ્રષ્ટાંત તરીકે લઈએ કે આરસ છે, આ માર્બલ, તો એનું કેમિકલ કમ્પોઝિશન શું છે? કે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, જેને કહે છે. CA એટલે કેલ્શિયમ અને CO3 એટલે કાર્બોનેટ. પછી કે આ ચૂનો, તો કે ચૂનો પણ કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 છે. બેની કેમિકલ પ્રોપર્ટી સરખી છે. પછી ફિઝિકલ પ્રોપર્ટી તદ્દન વિરુદ્ધ છે. ચૂનો ચીકણો છે. ચૂનાનો પાવડર લ્યો, પથ્થર હોય એમાંથી પાવડર કરો તો એવો ચીકણો થાય કે મકાન ચણું હોય, મોટા ગઢ ને કિલ્લા ચણવા હોય તો આવડા મોટા બેલા ને જોડી દે, પાંચ પાંચ મણના બે પથ્થરો એને જોડી દે, આનો પાવડર કરો જોઈએ, આરસ નો પાવડર કરો જોઈએ, લુખો હોય એકદમ, ગમે એટલું પાણી નાખવાની ઘરાય ચિકાસ નો આવે, એમાં પાણી નાખવાને ગરમ થાય, કેમિકલ પ્રોપર્ટી એક હોવા છતાં ફિઝિકલ પ્રોપર્ટી જુદી જુદી ખરી કે નહીં, તો એક પદાર્થમાં બે જાતની પ્રોપર્ટી વિરુદ્ધ પ્રોપર્ટી થઈ કે નહોતી, હે તો વિજ્ઞાન છે. એક પદાર્થ અનેક ધર્માત્મક છે, એટલું જ નહીં વિરુદ્ધ ધર્માત્મક છે, એ તો આ ભૌતિક વિજ્ઞાનમાં પ્રૂવ થાય છે, ભૌતિક વિજ્ઞાનમાં પણ એ વાત પ્રૂવ થાય છે. હવે એ એક જ પદાર્થ એના ગુણથી અભેદ છે અને જુદા જુદા ગુણોથી એનામાં ભેદ છે, એના અભેદપણે જુઓ તો એક પદાર્થ છે, એના ગુણો જુઓ તો અનેક જાતના, એમાં એક જ પદાર્થમાં ગુણ છે કે નહીં, એક રજકણમાં અનંત ગુણ બીજા અનેક ગુણો જોવામાં આવે છે કે નહીં, અને રજકણ એક છે કે અનેક છે, એક જ રજકણ છે. જો એમ ન હોય તો અત્યારે જે રીતે કાર્યો થાય છે એ રીતે થાય નહીં, અનાજ ઉગે છે, અનાજ ઉગે છે કે નહીં, એક દાણો વાવ્યો છે, થોડેક દાણામાંથી થયો, એમાં ખાતર, પાણી, જમીન, પ્રકાશ બધા પ્રમાણમાં ભળે છે, ભળે છે કે નથી ભળતા, પાછો એ અનાજ ખાય તેનું ખાતર થાય કે ન થાય, હે કઈ કેટલી જાતના ગુણધર્મો છે, બરફી ખાય તો એને રસના ઘૂંટડા આવે, નિષ્ઠા થાય તો એની એની જ નિષ્ઠા થાય, જોવા ઉભા ન રહીએ, એક જ પદાર્થ પરમાણુ પલટે છે કે નહીં, પદાર્થ એક અભેદ છે, એના ગુણધર્મ અનેક છે, એનું વિજ્ઞાન બોલે છે, અહીંયા ભેદ અને અભેદ એવી રીતે થાય છે. એક આત્મા છે એમાં અભેદતા પણ છે, કેટલીક બેહદ અભેદતા છે, ભેદ કેટલા કે અનંત બેહદ ભેદ છે, બંને એક પદાર્થમાં, એક પદાર્થમાં એક કાળે એક સાથે છે, છતાં ભેદ અભેદ નો વિરોધ કરતું નથી, અભેદ ભેદ નો વિરોધ કરતો નથી. વિરોધી ધર્મો અવિરોધપણે પદાર્થમાં રહે છે, આપસમાં ઝઘડો કરતા વિરોધી પદાર્થ અવિરોધપણે પદાર્થમાં રહે છે, એવું જે જ્ઞાન તે વિરુદ્ધ ધર્મોનું અવિરુદ્ધ જ્ઞાન છે, એવું જે જ્ઞાન તે વિરુદ્ધ ધર્મોનું અવિરુદ્ધ જ્ઞાન છે, એ તો અમૃતચંદ્રાચાર્ય કળશ લીધો, આમાં જ આવશે, હજી હવે પછી જ કળશ આવશે, ચોથો કળશ છે ને, ત્રણ કળશ આવી ગયા આપણે ઉપર ભાગમાં, ચોથો કળશ બાર ગાથા પછી શુદ્ધ લીધો છે. ઉભય નય વિરોધ ધ્વંસીની સાત પદાંકે, બંને નય નો વિરોધ ટાળી દે એવું જ્ઞાન છે, આ નયમાં ધર્મ વિરોધ છે, બંને નો નય નો ધર્મ વિરોધ છે, એના વિષયભૂત ધર્મ વિરુદ્ધ છે, પણ એ વિરોધ ટાળી દે એવું પદાર્થનું સ્વરૂપ છે, જ્ઞાનનું પણ વિરોધ ટાળી દે એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. ભૂતાર્થમાંથી લીધું, નિશ્ચય છે, અભેદ છે, અભેદ માંથી ચાલ્યું, અભેદ અભેદ છે, કેવું છે આત્મ સ્વરૂપ, અભેદ છે, અભેદ અનુ અભેદના અનુભવમાં ભેદ અનુભવાતા નથી, જણાય છે છતાં અનુભવાતા નથી, જો આ જણાય છતાં ન અનુભવાય એનો બીજો દાખલો, પરદ્રવ્ય જણાય છે પણ અનુભવાતું નથી, રાગ જણાય છે પણ અનુભવાતા નથી, અનુભવાતો નથી, એમ ભેદો જણાય છે પણ અનુભવાતા આમ છે. અભેદની લાઈન દોરી આવી છે, અથવા અનુભવની લાઈન દોરી આવી છે, અભેદ છે, નિશ્ચય છે, એ જ સત્ય સ્વરૂપ છે. નિશ્ચય એટલે ખરેખરું મૂળ સ્વરૂપ આ છે. અભેદ છે તે ખરું સ્વરૂપ આ છે. આડત્રીસ ગાથા નિયમ સારમાં આવી દીધી છે, એવી વાત લીધી છે. સદ્મ બ્રહ્મધારી દેવ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, શું કીધું છે? સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તે ચારે પ્રકારની અવસ્થાઓથી પાર અને સર્વ ભેદોથી પાર એવા પરમ પારિણામિક ભાવ અભેદને સ્વદ્રવ્ય તરીકે જોવે છે, અવલંબે છે. તીક્ષ્ણ બુદ્ધિનો વિષય લીધો છે. કેમ તીક્ષ્ણ બુદ્ધિ લીધી? કે સૂક્ષ્મથી સૂક્ષ્મ એવું આ સ્વરૂપ છે, એમાં અવસ્થાને બાદ કરવી પડે અને ગુણ ભેદોને પણ બાદ કરવા પડે છે, પછી અભેદનો વારો આવે છે. પર્યાય દ્રષ્ટિ છોડવી પડે છે. ભેદવાસિત બુદ્ધિ છે ત્યાંથી પણ મુક્ત થવું પડે છે, પછી અભેદનો અનુભવ થાય છે. એમ લેવું તે નિશ્ચય છે, મૂળ વસ્તુ છે, જે સૂક્ષ્મ બુદ્ધિ એ ગ્રહણ થાય છે. તે ભૂતાર્થ છે, તે ત્રણેય કાળે હૈયાતી ધરાવતું તત્વ છે અને તે સત્યાર્થ એટલે સાચું સ્વરૂપ જ આવું છે અને પરમાર્થ એટલે પરમ પ્રયોજનભૂત પણ આ જ છે. અવલંબવા માટે પરમ પ્રયોજનભૂત પણ આ જ રહ્યું છે, પરમાર્થ છે. એને કેટલા વિશેષણો આપ્યા, ઓલા કરતા અશુદ્ધ દ્રવ કરતા ને રહેતા વિશેષણો વધાર્યા. પરમાર્થ લીધો, શુદ્ધ લીધો, શું અભેદ લીધું, એ વાત બે ત્રણ વાતો વધારી. માટે આત્મા જ્ઞાયક જ છે. આવું આત્માનું જ્ઞાયક આત્માનું સ્વરૂપ વિશેષપણે પાછો આ રીતે કહ્યું કે માટે આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી. એ જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. ભેદ નથી તેથી તે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. પ્રમત તો ચોખ્ખું મલિન છે. જો મલિનતાનો ભેદ ન હોય તો મલિનતાને ત્યાગ કર્યો છે એવો ભેદ ક્યાંથી હોય? તમે મારા ઘરે આવ્યા નથી તો આવ્યા પછી વયા ગયા એ વાત ક્યાંથી આવી? તમે વ્યા ગયા હતા પણ આવ્યા હતા તો વ્યા ગયા કે આવ્યા વગર વ્યા ગયા? આવ્યા હોય એ વ્યા ગયા થાય, ન આવ્યા હોય ને વ્યા ગયા નો સવાલ નથી. એમ પ્રમત નથી તો પછી અપ્રમતપણાનો સવાલ ઉભો નથી. પ્રમતનો ભેદ ન હોય એને અપ્રમતનો ભેદ હોય શકે નહીં, કેમ કે પ્રમતનો અભાવ તે અપ્રમત છે, તો અભાવ સૂચક છે. એમ લેવું છે. માટે આચાર્યદેવ કહે છે કે પ્રમત પણ નથી, હું પ્રમત પણ નથી અને હું અપ્રમત પણ નથી, એવા ભેદ મારામાં નથી. હું તો એકાકાર અભેદ જ્ઞાયક સ્વરૂપે એને અભિનંદન જો આપવા જાવ ને તો એ ગુસ્સે થાય. જેલમાંથી છૂટીને બહાર ન આવ્યો હોય એવો પ્રસંગ એને થયો જ ન હોય અને છાપામાં નામ એવું આવ્યું હોય, એક નામના બે માણસ નો હોય, અરવિંદ કુમાર રતિલાલ પારેખ એવા નો હોય, બે અરવિંદ કુમાર રતિલાલ પારેખ છાપામાં વાંચ્યું કે ભાઈને 5 વર્ષની જેલ પડી હતી, એ કાલે છૂટ્યા છે અને ઘરે આરામથી એમને પહોંચાડવામાં આવ્યા છે. તો હાલો અભિનંદન દીયા કોઈ બીજા જ હોય પાછા. અને આ શું કે ભાઈ સાહેબ, આવો મને કલંક હું કરવા લગાડો છું, હું ક્યાં જેલમાંથી છૂટ્યો છું? દિવસ નહોતો ને પછી છૂટવાના અભિનંદન મને? તો મને કલંક લગાડો એટલે સોગાનીજી દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં કે આત્માને મુક્ત અવસ્થાથી કહેવો તે આત્માને ગાલી દેવા બરાબર છે. ઠીક, કેમ કે બંધ હોય એનો મોક્ષ થાય, જે બંધાયો નથી એને મોક્ષ કહેવો એ તો એને લાંછન છે, એ પ્રમત અને અપ્રમત બંને લાંછન છે એમ કે છે. દિગંબરના આચાર્યો એમ કહ્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી, પણ આત્માને મોક્ષ સમજાય છે કે મારું સ્વરૂપ આવું છે, જેવો મોક્ષ પર્યાય છે સદ્રશ મારું સ્વરૂપ છે એમ સમજાય છે, પણ એનો મોક્ષ થતો વિચાર વડીએ કરીને તે સમજાય છે, અને પોતાએ પોતાને બંધ અવસ્થા રૂપ માન્યો હતો એવી માન્યતા છૂટી જાય છે. એ ભૂલ છૂટી જાય છે, મોક્ષ તો સમજાય છે એવી વાતો નાખી છે. દિગંબર આચાર્યોના ગ્રંથો વાંચીને કાઢ્યું છે, તારણ કેવું કાઢ્યું છે, એ તો નિયમસાર વાંચ્યું હોત તો આપણા તો કેટલા કેટલી વાતો મળી હોત એમાંથી નિયમ સાર માંથી. તો એમના આત્મા ના આનંદો એમ કે છે, તમે નિર્ધન નથી, તમે ગરીબ નથી, તમે દીનહીન અને લાચાર નથી એમ કે છે. તમારી સ્વરૂપની મહાનતા આચાર્ય મહારાજ દર્શાવે છે એ જાણીને તમે આનંદથી ઉલ્લસિત ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. કેવા કેવા વાક્યો મૂક્યા છે, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી એટલે પાત્ર છે. પોતાનું સ્વરૂપ શ્રવણ કરતા જેને અંદરમાં રોમ રોમ ઉલ્લસિત થાય છે એને પ્રાપ્તિ હવે દૂર ભગવાન કહેતા રાજી રાજી થઈ ગયો, એને ભગવાન આત્મા કીધો તો રાજી થઈ ગયો. અરે હું ભગવાન છું, હું તો મને દીન પ્રાણી માનતો હતો અત્યાર સુધી, જગતનો હું દીનહીન પ્રાણી છું એમ માનતો હતો, જગત નું પ્રાણી નથી, જગત ને તારે કઈ લેવા દેવા, આ તો એની સમાજ નથી છોડવો, આ સમાજ છે ને એની હારે રહેવું છે ને, હારે રહેવું તો સિદ્ધાલી માં ક્યાંથી જઈશ. અહીંયા ભાવે અસંગ થા તો દ્રવ્ય અસંગ શું કહ્યું. માટે આત્મા જ્ઞાયક છે તેમાં ભેદ નથી, તેથી પ્રમત અને અપ્રમત નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જયારે ઝળકે છે જ્ઞાનમાં ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય, ગળું ગળું અનુભવાય છે, તીખું તીખું અનુભવાય છે એમ જ જણાય છે. માટે એનું નામ જ્ઞાયક પાડ્યું છે, જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલતો હોવાથી એનું નામ જ્ઞાયક પાડ્યું છે, એથી કઈ જ્ઞેય એમાં આવી જતો નથી એમ કેવું છે. એને લઈને કોઈ જ્ઞેય એમાં નથી આવી જતો, એ તો એનું પ્રતિબિંબ છે, ને એ પ્રતિબિંબ છે એ ભાઈ પર્યાય તો પોતાની છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયાકાર જ્ઞાનની અવસ્થાથી તે અશુદ્ધ અવસ્થા નથી, તે પણ જ્ઞાનની શુદ્ધ અવસ્થા છે. નિયાકારે થયેલી જ્ઞાનની અવસ્થા જ્ઞાનની શુદ્ધ અવસ્થા છે. કેવળ જ્ઞાનમાં અનેક અનંત જ્ઞેયાકારો રૂપે થયેલી શુદ્ધ કેવળ જ્ઞાનની અવસ્થા છે, એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનને થતી નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રસિદ્ધ પ્રતિભાષિત થયું તેવો જ્ઞાનનો નહીં પણ જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ અનુભવ જ્ઞાયકનો કરવો, અવલંબન જ્ઞાયક પર્યાય નું લેવું નહીં, કારણ અનુભવ દ્રવ્ય નું લેવું તો એમાં તમને કોઈ તકલીફ થવાની નથી. જો દ્રવ્ય નું અવલંબન નહીં હોય તો જ્ઞાકારે થતી જ્ઞાનની અવસ્થામાં રાગ દ્વેષ ઉત્પન્ન થવામાં રોકી શકાશે નહીં કે આ સારું છે આ સારું નથી, આ ખરાબ છે આ ફલાણું છે, એમ આવ્યા વગર.
જ્ઞાન ખાતે વિકાસ થશે, પ્રવચન નામની જ્ઞાન ખાતે એક સો એક રૂપિયા.